आचार्य जिन शासनोन्नति करा, पूज्या उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधका, पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक एनो अध्याय चाले छे। एमा नवमो अधिकार, नवमा अधिकार मा मोक्ष नो अधिकार छे। एमा सांसारिक सुख छे ए दुख ज छे एनो आपणे स्वाध्याय कर्यो, अने त्यार पछीथी पुरुषार्थी ज मोक्षनी प्राप्ति थाय ए वात आपणे गई वक्ते लीधी। एमां पांच समवायनी वात करी, पुरुषार्थथी ज मोक्षनी प्राप्ति थाय अने एमां आपणे पांच समवायनी वात करी। तो ए पांच समवाय शुं छे? ए पांच समवायमां અહીંયા પંડિતજીએ ચાર સમવાય લીધા છે, જે દ્રવ્યનો સ્વભાવ છે એને અહીંયામાં નથી લેવામાં આવ્યું, આપણે એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આગળ વિસ્તાર કરીએ કે દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે એની જે દશા થવાની હોય એટલે હોનહાર જે ભવિતવ્ય એ થાય, એટલે એમાં એ પડ્યું છે માટે થાય। જ્ઞાનનો સ્વભાવ છે આત્માનો તો એ સમ્યક જ્ઞાન પ્રગટ કરી શકે છે, એટલે સ્વભાવ મૂળ વસ્તુ છે એ ખરેખર જોઈએ તો ઉપાદાન કારણ છે એમ કહીએ તો ચાલે, તો એ સ્વભાવ છે તો જ્ઞાન થાય છે, પહેલો સમવાય છે। બીજી વાત છે કે એ વખતે એવા નિમિત્ત હોય, એટલે કે સમ્યક દર્શન થવાનું હોય ત્યારે એ વખતે કર્મના ઉદય પણ એ પ્રકારે હોય કે એને સદગુરુદેવ કે તીર્થંકર ભગવાનની વાણીનો એ વખતે લાભ હોય, અથવા તો શાસ્ત્રનો એને એ વખતે લાભ મળતો હોય, એટલે કે એમાંથી એ ઉપદેશને એ આત્મસાત કરી શકે, એના એવા ક્ષયોક્ષમ હોય, એટલે કર્મના ઉદય એવા હોય, અથવા તો મોહનીય કર્મ નો ઉપશમ હોય, એટલે એ કર્મની અપેક્ષાએ જોઈએ તો કોઈક કર્મનો ઉદય છે અને કોઈક કર્મનો એ રીતે પ્રકૃતિનો ઉપશમ છે, એ નિમિત્ત કારણ છે, એ બીજું કારણ છે। ત્રીજી વાત છે ભવિતવ્ય, જે પર્યાય થવાની છે તે જ થાય, નૈમિત્તિક, નૈમિત્તિક એટલે જે પરિણામ આવે એ, તો એ નૈમિત્તિક એ હોનહાર કહીએ, એ એમ જ થવાનું છે એટલે એ થાય। ચોથી વસ્તુ એ છે કે કાળલબ્ધિ, એ સમય એ પાક્યો છે ત્યારે એ કાર્ય થાય છે, સમ્યક દર્શન થવાનું છે તો એ કાર્ય થાય છે। અને પાંચમી વસ્તુ છે પુરુષાર્થ, જ્યારે એનો પુરુષાર્થ થાય ત્યારે બાકીના ચારે સમવાય એને મળે છે, પુરુષાર્થ ઉપડે છે ત્યારે બાકીના ચારે સમવાય એને મળે છે, એટલે એ કાર્ય થાય છે। એટલે આમાં પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ, એમાં અહીંયા છેલ્લો પેરેગ્રાફ આપણે ફરીથી વાંચીએ અને પછી આગળ વધીએ કે હવે જીનમતમાં જે મોક્ષનો ઉપાય કયો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ અથવા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા તથા કર્મના ઉપશમાદિ થયા છે તો તે આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો, એવો નિર્ણય કરવો. તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેનો તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી અને કર્મના ઉપદેશ આદિ થયા નથી, એટલે કે એ ઉપદેશ એને ગ્રહણ પણ કર્યો નથી, તેથી તે કોઈ પ્રકારનો એ પુરુષાર્થ કરતો નથી, મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કરતો નથી. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાંઈ પણ કારણ મળતા નથી એવો નિર્ણય કરવો તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. વળી કહે છે કે ઉપદેશ તો બધાએ સાંભળે છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા તેનું શું કારણ? તેનું કારણ આ છે કે જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે, ઉપદેશ ગ્રહણ કરીને જે પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. ઉપદેશ તો શિક્ષા માત્ર છે પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. આટલે સુધી આપણે સ્વાધ્યાય ગઈ વખતે કર્યો હતો. હવે અહીંયા એક પ્રશ્ન મૂકી અને આગળ સ્પષ્ટતા કરે છે. ઘણા પ્રશ્નો મૂક્યા છે અને એ પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ છે એ બહુ મહત્વના છે, આપણે એ હવે લઈએ. એક વાત તો આપણે નક્કી સમજી ગયા છીએ કે પાંચે સમવાયમાં ચાર સમવાય તો આપમેળે આવીને મળે છે, પણ પુરુષાર્થ પાંચમો સમવાય છે એ જીવે પોતે કરવાનો છે અને એ જ્યાં સુધી નથી ત્યાં સુધી પેલા ચાર પણ એને મળતા નથી, એટલે આપોઆપ બધું કંઈ થઈ જાય એમ નથી. કર્મ બધા કંઈક કરી નાખે ને કરાવે એમ પણ નથી. જે કરવાનું છે એ જીવે પુરુષાર્થ રૂપે કરવાનું છે. આ વાતને બરાબર પકડી લઈએ, આ વાતને બરાબર સમજી લઈએ, આ વાતને બરાબર ધારી લઈએ અને પછી આપણે પુરુષાર્થ ઉપાડીએ છીએ ત્યારે પણ જો મનમાં કોઈ આશંકા રહી હોય તો એ આશંકાને દૂર કરવા માટે હવે પછીના પ્રશ્નો અને એના જવાબો આપણે કરીએ. પહેલો અહીંયા પ્રશ્ન લીધો છે કે દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગ્રહસ્થપણું છોડી તપશ્ચરણ આદિ કરે છે, ત્યાં તેમણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી, આવી એક આશંકા કરી. સંસાર છોડી, ગ્રહસ્થપણું છોડી અને પોતે પુરુષાર્થ કરે છે છતાં પણ, નગ્ન દિગંબર છે છતાં પણ જો સિદ્ધિ નથી થઈ તો પછી એનો અર્થ એમ કે પુરુષાર્થ કરવાથી કંઈ વળતું નથી. હવે એ માન્યતા સાચી છે કે ખોટી છે એનો નિર્ણય આપણે કરવાનો છે અને એમાં અહીંયા પંડિતજીએ જે જવાબ આપ્યો છે એ બહુ સરસ જવાબ છે, એ વિચારવાનો છે. પંડિતજી કહે છે કે અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે, પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? પુરુષાર્થ જેમ જીનેશ્વર ભગવાનની દિવ્ય વાણીમાં આવ્યો છે એ રીતે પુરુષાર્થ નહીં કરતા અન્ય પ્રકારે જુદી રીતે જો પુરુષાર્થ કરવામાં આવે તો સિદ્ધિ નથી થતી. અન્યથા પુરુષાર્થ કરી અને ફળની ઈચ્છા રાખે તો પછી ફળની સિદ્ધિ કેવી રીતે થાય? તપશ્ચરણ આદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભ બંધ કહ્યું છે અને આ એટલે કે આ મુનિ દ્રવ્યલિંગી મુનિ તેનાથી જો મોક્ષ ઈચ્છે તો પછી એ સિદ્ધિ થાય નહીં. એટલે એ પુરુષાર્થ કરવા છતાં જેને સિદ્ધિ નથી થતી એનો અર્થ એમ છે કે પુરુષાર્થ સવળો થયો નથી, પુરુષાર્થમાં ક્યાંક કોઈક રીતે ઉણપ રહી છે, એ અવળો થયો છે. જે રીતે જે અપેક્ષાથી પુરુષાર્થ કરવાનો હતો એવી રીતે એ અપેક્ષા સહિત પુરુષાર્થ થવો જોઈતો હતો એ નહીં થતાં એ અન્ય પ્રકારે થયો છે, અવળો થયો છે, ક્યાંક એને અટકવાનું થયું છે અથવા તો કોઈક બીજાના લક્ષ્ય પુરુષાર્થ થયો છે. મોટે ભાગે પુણ્યના લક્ષ્ય પુરુષાર્થ થાય. વર્તમાનમાં એવા ઉપદેશ આપનારા ઘણા છે કે ભાઈ પુણ્ય કરો, સારી ગતિ થશે. બસ સારી ગતિ કરવી છે, એને મુક્ત નથી થવું. અને પછી એ પુણ્ય કરે છે, શુભ કરે છે, એ વ્રત તપ પૂજા ભક્તિ વિનય બધું કરે છે, છતાં એનો મોક્ષ થતો નથી. એ દેવલોકમાં જાય છે, દેવલોકમાં નવમી ગ્રેવિક સુધી જાય છે. ખૂબ તપ કરે છે તો પછી એ ઉગ્ર તપને કારણે, ખૂબ શુભ ભાવને કારણે એ દેવલોકમાં પણ નવમી ગ્રેવિક સુધી જાય, પણ પછી પાછો એ ત્યાંથી મનુષ્ય કે તિર્યંચ થાય અને ફરી એને પુરુષાર્થ કરવાનો રહે છે. એને સમ્યક દર્શન નથી એટલે એ ક્યાંય રખડી પડે છે. એટલે મૂળ પુરુષાર્થની દિશા શું છે એ સમજવાની વાત છે. ઊંધી દિશામાં થયેલો પુરુષાર્થ એને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડતો નથી, એને મુક્તિની દશા પ્રાપ્ત કરવી છે એ કરાવતો નથી. એટલે તપશ્ચર્યા એક સાધન છે, પણ એવા બાહ્ય તપ છે એને જ એ મોક્ષનું સાધન માનતો હોય. સમ્યક દર્શન થયું નથી એટલે સાચી દિશાનું ભાન નથી, અને પુરુષાર્થ માત્ર ચારિત્રનો કરે છે તો એ શુભભાવ છે અને એના ફળ સ્વરૂપે એને પુણ્યનો બંધ પડે છે. એટલે એમાં પુરુષાર્થની દિશા બરાબર નથી, પુરુષાર્થ જેવી રીતે કરવો જોઈતો હતો એવી રીતે નથી થયો, એથી સિદ્ધિ નથી થઈ, એમ અહીંયા પંડિતજીએ જવાબ આપ્યો છે. હવે બીજો પ્રશ્ન છે કે એ બ્રહ્મનું કારણ પણ કોઈ કર્મ જ છે ને? અહીંયા જે કહ્યું ને કે એને એવો બ્રહ્મ છે કે પોતે જે પુરુષાર્થ કરે છે એ સાચો છે, એ વ્યવહાર સાધન કરી એમાં અનુરાગી થઈ અને એ તપ કર્યા જ કરે છે તો એને લીધે થઈને શુભ બંધ થાય છે અને એનાથી એ મોક્ષની ઈચ્છા રાખે છે, એટલે એ એનો ભ્રમ છે એમ કહ્યું. તો અહીંયા પ્રશ્ન પાછો બીજો કરે છે કે એ ભ્રમનું કારણ પણ શું છે? તો કોઈ કર્મ હશે ત્યારે જ એને એવો ભ્રમ થતો હશે ને? ભ્રમ થવાનું કારણ પણ કોઈ કર્મ હશે ને? તો પછી એમાં પુરુષાર્થ શું કરે? એનો પણ ઉત્તર આપ્યો છે. કહે છે કે સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. જો ભ્રમ કંઈ કર્મને કારણે છે એમ નથી. સાચો ઉપદેશ ગ્રહણ કરી અને નિર્ણય કરવામાં આવે તો ભ્રમ દૂર થાય. સાચા ઉપદેશ દ્વારા જો નિર્ણય કરવામાં આવે, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે સત્ય પ્રકાશ્યું છે એને જ માત્ર ગ્રહણ કરવાનો આગ્રહ રાખે અને એના દ્વારા જ નિર્ણયો લે તો દરેક પ્રકારના ભ્રમ દૂર થાય છે. પરંતુ મોટાભાગના જીવો પોતે જ્યાં જન્મ્યા છે એ માન્યતા જ્યાં પૂર્વે ચાલી આવે છે એ કુટુંબમાં, એને જ સત્ય માની, એને જ ધર્મ માની અને પ્રવર્તે છે, એટલે એને ભ્રમ રહી જાય છે. ભ્રમ દૂર કરવા માટે એ કોઈ મહેનત કરતા જ નથી. પોતે જ્યાં જન્મ લીધો છે, ખ્રિસ્તીમાં જન્મ્યો છે તો ખ્રિસ્તી એને જન્મથી એના કુટુંબમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે જ લાગણી છે, તો એના સિવાય એ બીજા ધર્મ સંબંધી કંઈ વિચાર કરતો નથી, અભ્યાસ કરતો નથી. એ હિન્દુ થયો છે તો એ પ્રમાણે એ બીજા ધર્મ સંબંધી કંઈ નિર્ણય કરતો નથી, વિચાર કરતો નથી, ને માત્ર ભગવાન જે છે એ જ કરતા છે અને એ જન્મ લે છે અને એ જ વાત બધી એ કરે છે અને એમ જ એનું જીવન પૂરું કરે છે. જૈન થયો છે તો જે સંપ્રદાયમાં જન્મ્યો છે એ સંપ્રદાયની બુદ્ધિએ જ ચાલે છે, કેમ કે એના બાપ દાદા એમ કરતા હતા એટલે એ એમ માને છે કે અમે તો એ જ છીએ. હમણાં જ મારી ઉપર એવી એક ઈમેલ આવી, તત્વધારાની આ મેઇલ ગઈ હશે, એના ઉપરથી એ મેઇલ એમણે તત્વધારાને લખી અને પછી તત્વધારામાંથી પછી બધી જ મેઇલ મને મળે છે, એટલે એમાં એ મેઇલ આવી. એમણે ભાઈએ લખ્યું હતું કે મને હવે આવી મેઇલ મોકલશો નહીં, હું સ્થાનકવાસી છું અને અમારા શાસ્ત્રો છે એટલે હું એનો અભ્યાસ કરું છું. હું સ્થાનકવાસી છું અને અમારા શાસ્ત્રો છે એટલે એનો હું અભ્યાસ કરું છું, એટલે હવે મને આવી કોઈ મેઇલ મોકલશો નહીં. આપણે સમયસારના સ્વાધ્યાય અંગેની મેઇલ તત્વધારા તરફથી બધાને મોકલવામાં આવી હતી કે આ દ્રવ્યાનુયોગનું ઉત્તમ શાસ્ત્ર છે અને આવો દ્રવ્યાનુયોગનો આપણે સ્વાધ્યાય કરીએ એ જીવનમાં મોટામાં મોટું કાર્ય છે. એ દ્વારા કુંદકુંદાચાર્ય ભગવાન જેવાએ પણ એમ ભાવના ભાવી કે મારી પરિણતિ શુદ્ધ થાય. હવે એમની પરિણતિ તો કેવી શુદ્ધ હતી, છતાં પણ એ શાસ્ત્ર દ્વારા એની રચના કરતા તો પછી આપણને કેમ લાભ ન થાય. તમે સાર 19 વખત સોનગઢમાં ગુરુદેવે સભામાં વાંચ્યું અને પોતે તો કેટલી વખત વાંચ્યું હશે, હજારો વખત તેમાંથી વાતો વાંચી વિચારી અને જે કંઈ કાર્ય કર્યું એ દ્વારા કેટલાય જીવોને કેટલો લાભ થયો છે, કેટલો બધો લાભ થયો છે. એવા સમયસારનો જયારે સ્વાધ્યાય આપણે કરતા હોય ત્યારે અંતરમાં એવો ભાવ આવી જાય છે કે હો પ્રભુ મને પણ એ લાભ થાય. અને એવો ભાવ આવે ત્યારે સાથે એમ પણ થાય કે બધા સાથે બેસીને કરીએ, બધાને એવો લાભ થાય. બસ આ એકમાત્ર વિચાર. હવે આમાં એ વિચારથી વિરુદ્ધ સંપ્રદાયની દ્રષ્ટિ પકડીને બેસી રહીએ આપણે કે આ શાસ્ત્ર મારું ને આ શાસ્ત્ર તારું, તો પછી ક્યાં પાર આવે. એ સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મેલા ભાઈ જો કદાચ મુસલમાનમાં જન્મ્યા હોત તો એ એમ જ વિચાર હતા, એટલે એ પોતે વિચારી જ શકતા નથી, એમને એ વિચારવું જ નથી. અને એવું તો એ ભાઈ માટે નથી પણ એવા તો અનેક લોકો છે કે જે એમ જ માની રહ્યા છે ને બીજું વિચાર જ નથી કરતા, જ્યાં જન્મ્યા છે એનાથી આગળ વધતા જ નથી. મોટા ભાગના 99% જીવો એ જ્યાં જન્મ્યા છે એનાથી આગળ વધતા જ નથી. ધર્મની અપેક્ષાએ બીજી બાબતમાં આગળ વધે છે, ભારતમાં જન્મ્યા હોય અને અમેરિકામાં અહીંયા જોબ કરવો છે તો એમાં એમને વાંધો નથી. એમાં એમ નથી કહેતા કે અમારા બાપ દાદા તો ભાઈ ભારતમાં જ રહ્યા છે, તમે ભારત છોડીને અમેરિકા ન જઈએ કે લંડન ન જઈએ કે લેસ્ટર ન જઈએ, એમ નથી વિચાર કરતા. ત્યાં તો પછી પાછા એડવાન્સ થઈ જાય છે પણ ધર્મની બાબતમાં, ધર્મની બાબતમાં જરાય એડવાન્સ થતા નથી કે બીજા ધર્મમાં બીજી જગ્યાએ શું વાત આવે છે એનો વિચાર તો કરે અને પછી કમ્પેરિઝન કરે તો એને ખ્યાલ આવે કે ક્યાં સાચું છે શું સત્ય છે, પણ એ તો કરવું નથી એટલે પછી ભ્રમ રહી જાય છે. પંડિતજી એ જ વાત કરે છે કે ભાઈ ભ્રમનું કારણ કોઈ કર્મ નથી, તું બીજી બધી બાબતમાં નિર્ણય કરતા પહેલા તો અભ્યાસ કરે છે, તારી બુદ્ધિ ચલાવે છે, તું તારા સંસારિક જીવનની અંદર 5 વસ્તુઓની તુલના કરી અને એમાંથી એક વસ્તુને પસંદ કરે છે અને એવો નિર્ણય લેતા પણ તને આવડે છે, તારી બુદ્ધિ એટલી ચાલે છે, એટલે જો તારા કર્મનો એવો ઉદય હોત તો તારી એવી બુદ્ધિ જ હોત નહીં, તારી એવી બુદ્ધિ હોત જ નહીં, અથવા તો તું એકેન્દ્રિયમાં પડ્યો હોત કે તું સંઘની પણ ના થયો હોત, પણ એવું નથી, તું સંઘની પચેન્દ્રિય થયો છે અને તારી એટલી સાર્પ બુદ્ધિ છે કે તું સારા નરસાનો વિચાર બીજી બધી જગ્યાએ કરે છે, ધર્મને છોડીને બાકી બધી જગ્યાએ એ સારા નરસાનો વિચાર કરે છે. પણ જીવનમાં જે સૌથી અગત્યની વસ્તુ છે જે ધર્મ, એનો નિર્ણય કરવામાં તું કેમ ભૂલ કરે છે. બીજે બધે તારી બુદ્ધિ ચલાવે છે પણ ધર્મનો નિર્ણય કરવામાં તું બાપ દાદાઓના વખતથી ચાલી આવતું કે જે બાપ દાદાઓ પણ એમાં નિર્ણય નહોતા કરે એટલે એમને એ ચાલ્યું, તો એ જ પ્રમાણે તું ચલાવી રહ્યો છે, ત્યાં કેમ તારી બુદ્ધિ નથી વાપરતો. પોતાના છોકરાના એડમિશન માટે એ 5 સ્કૂલમાં જાય છે અને ત્યાં કઈ રીતે બધું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યો છે, ખૂબ બધો સ્ટડી કરે છે અને પછી નક્કી કરે છે કે મારા છોકરાને કઈ સ્કૂલમાં હું મૂકું. ત્યાં બુદ્ધિ ચાલે છે કે ભાઈ ક્યાંથી એને સારું શિક્ષણ મળશે. તો ભલા ભગવાન, તને આ જીવન મળ્યું, મનુષ્યનું જીવન મળ્યું કે જેમાં તું તારા આત્માનું કલ્યાણ કરી શકે, તો પછી તારા આત્માના કલ્યાણને માટે કયો માર્ગ સાચો છે, તો એવા બધા ષટદર્શનનો અભ્યાસ કરને પ્રભુ, 6 દર્શનનો અભ્યાસ કરને. જે આસ્તિક દર્શન 6 છે, આપણે મુખ્ય 6 દર્શન આસ્તિક દર્શન કહીએ છીએ ભારતમાં, એ નૈયાયિક, મીમાંસા, વેદાંત, બૌદ્ધ, એ બધા દર્શનોનો તું એક વખત જરા અભ્યાસ કર ને, એક 6 મહિનાનો સમય આપી અને અભ્યાસ કર અને પછી નક્કી કર કે એમાંથી કયું દર્શન સારું અને પછી એમાં તું નિર્ણય કરે કે તને એમ લાગે કે ના બરાબર બરાબર છે, ગીતા પણ વાંચી, વેદાંત પણ જોયું, બધું જોયું, ત્યાર પછીથી મને એમ લાગે છે કે જૈન દર્શન સારું છે, તો પછી જૈન દર્શનમાં પછી તું વાડામાં કેમ બંધાઈ રહે છે? ત્યાં પણ પછી આગળ વધને કે કયા મૂળ શાસ્ત્રો કહેવાય, કયા ખરેખર સાચા પરંપરામાં આવેલા શાસ્ત્રો છે અને કયા કલ્પનાથી લખાયેલા શાસ્ત્રો છે, એનો પણ તું નિર્ણય કરને. અને નિર્ણય તું એકલો ના કરી શકતો હોય તો તું બીજા કોઈ માર્ગદર્શકની મદદ પણ લઈ શકે છે. જેમ તું તારા બાળકના અભ્યાસને માટે તું નિર્ણય કરવા બેઠો છે ત્યારે તું બધાને પૂછે છે ને, જેઓ એ સ્કૂલમાં ગયા છે એવાનો પણ તું અભિપ્રાય જાણે છે ને કે ભાઈ એમાં શું છે, તમારું બાળક એમાં ભણે છે તો કેવું લાગે છે, કેમ છે, તું એમાં સ્પેશિયલ ટાઈમ લઈ અને એની પાસે જાય અને ચર્ચાઓ કરે છે કે ભાઈ તમે તમારા છોકરાને આમાં શા માટે મૂક્યો, એમાં શું શું સારું છે. એ તો બધું તું કરે છે, બધી તારી બુદ્ધિ તો ચાલે છે, પણ અહીંયા તું એમાં એ વાતમાં કંઈ નિર્ણય કરવા માટે તેને સમય બગાડતો નથી કે કયા સાચા શાસ્ત્રો છે, કયા કલ્પનાથી લખાયેલા શાસ્ત્રો છે, કઈ વાત સાચી છે. બસ સંપ્રદાયની બુદ્ધિ એ ચાલવું છે, અને એ પણ માત્ર એટલા માટે કે તું ત્યાં જન્મ્યો છે, તો તું ત્યાં મુસલમાનમાં જન્મ્યો હોત તો કટ્ટરતાવાદી પણ થયો હોત, તો તેને બુદ્ધિ મળી એનો શું અર્થ? એ બુદ્ધિ તારી ક્યાં ગઈ? એટલે એ કોઈ કર્મ તને નડતું નથી. પંડિતજીએ એ વાત કરી છે કે એ ભ્રમનું કારણ કોઈ કર્મ છે એમ અહીંયા પ્રશ્ન કર્યો છે ને, એટલે આપણે આ બધો વિચાર કર્યો. કોઈ કર્મ એ ભ્રમનું કારણ નથી. સાચા ઉપદેશથી જો નિર્ણય કરવામાં આવે તો ભ્રમ દૂર થાય છે, પરંતુ આ એવો પુરુષાર્થ કરતો જ નથી કે જેમાં એને સાચો નિર્ણય થાય, એવો પુરુષાર્થ નથી કરતો એટલે એને ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેના પણ ઉપસમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય. જો સરસ વાત લખી છે, નિર્ણય કરવાનો પુરુષાર્થ, શું નિર્ણય કરવાનો કે સાચું સત્ય શું છે, કઈ રીતે મોક્ષ માર્ગનો પુરુષાર્થ હોઈ શકે, જ્ઞેશ્વર ભગવાનની વાણી શું છે, એમાં શું સત્ય પ્રકાશ્યું છે, અને કયા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, કોણ સદગુરુ કહેવાય, કોણ સાચા દેવ કહેવાય, એ માટે જે નિર્ણય કરવો છે એ નિર્ણય કરવા માટેનો પુરુષાર્થ, એવો પુરુષાર્થ કરે તો પેલું ભ્રમનું કારણ રહેતું જ નથી. મોહનીય ને કારણે એને મિથ્યા માન્યતા થાય છે એમ આપણે વારંવાર કહીએ છીએ ને, તો એમ કહે છે કે એ મોહનીય કર્મ છે એના પણ પછી ઉપશમ થઈ જાય. બહુ સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે કે જે નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો બ્રહ્મનું કારણ જે મોહ કર્મ તેના પણ ઉપસમાદિ થાય ત્યારે બ્રહ્મ દૂર થઈ જાય, કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ અનુભાગ ઘટે છે. બહુ સ્પષ્ટ પંડિતજીએ કહ્યું છે, તું મોહનીય કર્મને કારણે મિથ્યા માન્યતા મિથ્યા શ્રદ્ધામાં રહ્યો છે, તો એ માટે કહે છે કે તે નિર્ણય કરવાનો પુરુષાર્થ નથી કર્યો. સાચો નિર્ણય કરવાનો પુરુષાર્થ જો તું કરીશ તો એ મોહનીયના સ્થિતિ અને અનુભવ ઘટશે, વિશુદ્ધિ થશે અને એનો ઉપશમ થશે, તારો ભ્રમ દૂર થશે અને ખ્યાલમાં આવશે કે આ સાચો પુરુષાર્થ છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ આ પ્રમાણે છે. કેટલી સુંદર વાત કરી છે પ્રભુ. આપણે ક્યાંય ખોવાઈ નહીં જઈએ, જો પુરુષાર્થ કરીશું અને એ જ લક્ષ્ય રહેશે તો આપણે ક્યાંય ખોવાઈ નથી જવાના, પણ પુરુષાર્થ કરવો પડશે. પહેલા સત્ય શું છે એને સમજવા માટે, સત્ય ક્યાંથી પ્રાપ્ત થાય, સત્ય સિવાય બીજું કંઈ જોઈતું નથી, આ વાતનો નિર્ણય કરવો પડશે. વળી પણ એક પ્રશ્ન અહીંયા મૂક્યો છે અને સ્પષ્ટતા કરી છે કે નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને. જો ફરી પાછે એને કર્મને જ બધું વાત લાવીને મૂકી દેવી છે, કર્મને જ બધો દોષનો ટોપલો કર્મ ઉપર ઢોળવો છે કે ભાઈ કર્મને કારણે અમારો એ થતું નથી, એ પુરુષાર્થ પણ થતો નથી, નિર્ણય કરવામાં અમે પાછા પડીએ છીએ કર્મને કારણે. પંડિતજી અહીંયા એને પણ એનો જવાબ આપતા કહે છે કે એકિન્દ્રિય આદિકને વિચાર કરવાની શક્તિ નથી. એકિન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, જે સંજ્ઞી નથી એને નથી, પચેન્દ્રિયમાં પણ જે સંજ્ઞી નથી એને વિચાર કરવાની શક્તિ નથી, મન નથી, તેમને તો કર્મ જ કારણ છે. એટલે પૂર્વે પોતે જ એવી દશા કરી છે કે જેને કારણે એને વિચાર કરવાની શક્તિ ચાલી ગઈ છે, એટલે એને વિચાર કરી અને નિર્ણય કરી શકે એવી એની દશા નથી. પણ બીજી વાત એ છે કે એ દશાએ કંઈ કાયમ ટકીને રહેવાની નથી, જે દશા પણ એણે પોતે જ ઊભી કરેલી છે અને છતાં એને સ્થિતિબંધ છે એ પણ દશા ચાલી જવાની છે, એટલે ક્યારેક ફરી પાછો એ સંગની તો થવાનો છે. એટલે એમાં નિરાશ થવાની જરૂર નથી. પણ અહીંયા તો બીજી વાત છે કે ભાઈ તું એકેન્દ્રિય નથી, બે ઇન્દ્રિય નથી, કંઈ નથી, તું સંઘની પચેન્દ્રિય છે, વિચાર કરી શકે એવો થયો છે, અને છતાંય તું વિચાર નથી કરતો અને કર્મનો દોષ જાણે છે, કર્મને કારણે થાય છે. તને તો શક્તિ મળી છે, એકેન્દ્રિય આદિકને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે. પણ આને તો જ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે, જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે. અને એ એમ કરી રહ્યો છે, એના જોબ માટે પણ એ પોતાનો ઉપયોગ એ તરફ લગાવે છે અને નિર્ણયો લે છે, એના કુટુંબની વ્યવસ્થા માટે પણ એ ત્યાં એનો ઉપયોગ લગાવે છે અને એ બે તરફના નિર્ણયો કરે છે. એ કમાવા માટે પણ એ શું શેમાં વધારે કમાણી, શેમાં ઓછી કમાણી થશે ત્યાં એ લક્ષ્ય લઈ જાય છે અને એનામાં પણ એ નિર્ણયો કરે છે અને એમાં પણ સફળ થાય છે. હવે એ બધી જગ્યાએ એ પોતે પોતાનો ઉપયોગ લગાવી શકતો હોય, કેમ કે ઉપયોગ લગાવે તો ત્યાં એના વિશે વિચાર કરે અને એનો નિર્ણય કરી શકે, એનું જ્ઞાન કરી શકે છે. એટલે જ્યાં ઉપયોગ લગાવે છે ત્યાં એ પોતે નિર્ણયો તો કરે છે, એટલે એનામાં એ શક્તિ પડી છે. પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ધર્મની બાબત છે ત્યાં એ ઉપયોગ લગાવતો નથી. અને પછી દોષ કોને આપે છે? કર્મને, કે કર્મને કારણે અમે નિર્ણયમાં ઉપયોગ નથી લગાવી શકતા. અરે ભાઈ, આ કેવી વાત! તારી બુદ્ધિ બધે ચાલે, બધી જગ્યાએ તું ત્યાં લક્ષ્ય કરે, ત્યાં બધે તારો ઉપયોગ લગાવે અને એના સંબંધી જ્ઞાન કરે અને પછી નિર્ણયો પણ લે, અને ધર્મની બાબતમાં જ તું ઉપયોગ નથી લગાવતો, એમાં દોષ કોનો? એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી. બહુ સરસ વાત કરી છે પ્રભુ. હવે આ જીવનની અંદર સંઘની પચેન્દ્રિય થયા છીએ, એનાથી વિશેષ શું જોઈએ છે? અને જુઓ તો ખરા, કેવો પુણ્યનો ઉદય વર્તે છે કે જેને કારણે આપણને આવા શાસ્ત્રો મળ્યા, સાચા શાસ્ત્રો. સમ્યક દ્રષ્ટિ આ પંડિત હતા, ખૂબ નાની ઉંમરમાં આટલો બધો એવો જ્ઞાનનો ઉઘાડ અને એવો ક્ષયોક્ષમ હતો કે એમણે કેટલી બધી તો કેટલા શાસ્ત્રોની ટીકા લખીને પાછા આપણે માટે થઈ અને કેટલું બધું સાહિત્ય પોતાનું ઓરિજિનલ મોક્ષ માર્ગ પ્રકાશક વગેરે મૂકી ગયા. અને ગુરુદેવ જેવા, કૃપાળુદેવ જેવા આપણને આપણા સમયમાં, એમ જ કહેવાય, આપણા સમયમાં જ કહેવાય, ભલે થોડા વર્ષો પહેલા થયા પણ આપણા સમયમાં જ થયા. અને એમણે તો આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં જ આપણને આટલું બધું જ્ઞાન આપ્યું. આ બધું પુણ્યનો ઉદય કહેવાય. અને હજી પણ આપણે જો નિર્ણય નથી કરતા, સાચા માર્ગમાં હજી પુરુષાર્થ નથી કરતા, તો પ્રભુ હવે આનાથી વિશેષ તો શું મળશે? હવે સેન શું મળે તો પ્રભુ તું પુરુષાર્થ કરે. સાચો પુરુષાર્થનો વખત આ મળ્યો છે. આવો વખત મળવો બહુ અઘરો છે. તમે બિચારા એકેન્દ્રિય તરફ જુઓ ને, તમારા બેકયાર્ડમાં જે બધા ઘાસ વાવેલું છે, એ બધા એક એક ઘાસની અંદર એક એક જીવ અને એના મૂળિયામાં કેટલાય બેક્ટેરિયા, અસંખ્ય બેક્ટેરિયા, એ બધા જીવો, કેટલા જીવો તમારી દ્રષ્ટિમાં, કેટલા જીવો દેખાય છે? આટલા બધા જીવોમાં પાછા બીજા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બધા કેટલાય જીવોમાં તમે એક મનુષ્ય, અને એ પણ કેવા મનુષ્ય! બીજા તમને મનુષ્યો જે દેખાય છે એના કરતાં તમે જુદા પ્રકારના મનુષ્ય, કે જેમને ધર્મની દ્રષ્ટિ થઈ, જેમને ખૂબ પુણ્યનો ઉદય છે, એટલે બધા શાસ્ત્રો મળ્યા, સમજ શક્તિ એવી મળી, એના તરફની શ્રદ્ધા થઈ કે આ ધર્મ છે. હવે એકમાત્ર પુરુષાર્થ લગાવવાની બાબતમાં કેમ પ્રભુ પાછો પડે છે? શરીરની સ્થિતિ આમ છે તેમ છે, નકામા સુકરા બહાના કાઢે છે. પ્રભુ તું સમજ્યો છે કે શરીરને અને આત્માને કોઈ સંબંધ નથી, તું ભગવાન આત્મા છો, એવો ને એવો જ છો, શરીર સાથે તારે કાંઈ સંબંધ નથી, શરીરનું જે થાય છે થાય છે, દ્રષ્ટાભાવ કેળો અને આત્મામાં જવાનો પુરુષાર્થ કરને પ્રભુ, હવે નહીં કરે તો ક્યારે કરીશ? પ્રભુ બધું મળ્યું છે, હવે કોઈ વસ્તુની ખામી રહી નથી, બધું પ્રાપ્ત કર્યું છે, બસ કૃતકૃત્ય થયો છે પ્રભુ, બધી વાતે તો કૃતકૃત્ય થયો છે. હવે એકમાત્ર મોક્ષ માર્ગનો જ પુરુષાર્થ હોય, બીજી કોઈ વાત હોય નહીં. આ જીવનમાં બીજું કંઈ હવે કરવા પણ છે નહીં. તું એ પણ સમજે છે કે તું કરી શકતો નથી, જે કંઈ પ્રાપ્ત થાય છે તે પૂર્વકર્મના ફળરૂપે પ્રાપ્ત થાય છે, છતાં પણ કેમ હજી તને એવો પુરુષાર્થ ઉપડતો નથી? પંડિતજીની વાત આપણે વાંચીએ, વિચારીએ અને એમાં ઊંડા ઉતરીએ તો આપણને એમ થાય છે કે મારો પ્રમાદ છે, આત્માને લક્ષે કંઈ પણ થતું નથી તો એ મારો પ્રમાદ છે, એમાં બીજા કોઈનો દોષ નથી. આનાથી વધારે સારી વ્યવસ્થા, અવસ્થા, સ્થિતિ જે કહો તે હવે ટૂંક સમયમાં મળવી મુશ્કેલ છે પ્રભુ. આ શરીર સાથે અત્યારે આ ભાવમાં જો પ્રભુ તું કંઈ નથી કરી શકતો, તો યાદ રાખ કે હવે આવા સંયોગો તરતમાં પ્રાપ્ત નહીં થાય. આનાથી વધારે કોઈ બીજી પુણ્યની એવી દશા નહીં આવે કે જેને કારણે થઈ અને તને આ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. આ ઉત્કૃષ્ટ દશા તને પ્રાપ્ત થઈ છે, બધા જ સંયોગો અનુકૂળ છે, ખૂબ પુણ્યનો ઉદય છે, જેથી કરીને તને આ બધું મળ્યું છે. તું બીજાઓનો વિચાર કરે, એમને શું મળ્યું છે, બિચારાઓને કેટલી તકલીફ છે. તને બધું મળ્યું છે, બધી સુવિધાઓ છે, બધું છે, અને તું પ્રમાદ કરી રહ્યો છે પ્રભુ. દિવસના તારા 24 કલાકમાંથી તું ઓછામાં ઓછા 6-8 કલાક જો આમાં નહીં ગાળે તો પ્રભુ આ જીવન એળે જશે, નિષ્ફળ જશે. એટલે પંડિતજી આ વાતનો આપણને અહીંયા નિર્ણય કરાવી દીધો કે પ્રભુ તારો જ દોષ છે, તું નિર્ણયો નથી કરતો, તું એમાં ઉપયોગ નથી લગાવતો, તું ધર્મ માર્ગમાં નથી પ્રવર્તતો, તને કોઈ કર્મ નથી નડતું, કંઈ નથી નડતું. ફરી પણ એક પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે કે સમ્યક્ત્વ ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? સમ્યક્ત્વ તેને ચારિત્રનો ઘાતક મોહ છે. પેલું મોહની કર્મ વિશે એને વાંચ્યું છે ને, એટલે એને આવા બધા પ્રશ્નો થાય છે. પણ એમ નથી સમજતો કે એ કર્મ છે એ તો નિમિત્ત કારણ છે. એ દશા સમ્યક્ત્વની અને મિથ્યાત્વની કરનારો તું પોતે છો. તારો પ્રમાદ વર્તે છે, તારો ઉદ્યમ એ તરફ વળ્યો નથી, તારો પુરુષાર્થ વળ્યો નથી, એ એનું કારણ છે. એટલે ચારિત્રનો ઘાતક, એટલે જ્યારે ચારિત્રની દશા નથી થતી ત્યારે એ દશાનો કરનારો પણ તું પોતે જ છો. એમ નથી કે મોહનીય કર્મને કારણે થાય છે. મોહનીય કર્મ તો એ વખતે એ દશા થવામાં નિમિત્ત કારણ છે કે એ વખતે તારી એવી દશા હતી તો શું કારણ હતું. તો નિમિત્તમાં એમ કહેવાય કે મોહનીય કર્મનો ઉદય હતો, પણ એ દશા તે તારી જાતે જ ઊભી કરી છે. અહીંયા એ પ્રશ્ન પૂછી એને એમ કહ્યું છે કે એટલે એવા મોહનીયને કારણે જે ચારિત્રનો પણ ઘાતક છે અને સમ્યક્ત્વનો પણ, એટલે દર્શન મોહનીય છે તે સમ્યક્ત્વનો ઘાતક છે અને ચારિત્ર મોહનીય છે તે ચારિત્રનો ઘાતક છે. પેલી 3 પ્રકૃતિઓ દર્શન મોહનીયની જે છે અને 25 પ્રકૃતિઓ ચારિત્ર મોહનીયની છે, એ બંને થઈ અને 28 પ્રકૃતિઓ એ સમ્યક્ત્વ અને ચારિત્રના ઘાતક રૂપે છે, એવું એ મોહનીય કર્મ છે. એટલે એવા મોહનીય કર્મનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? એનો ઉત્તર આપ્યો છે અહીંયા, બહુ સરસ જવાબ આપ્યો છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે. એટલે પ્રભુ તારો દોષ છે, તત્વ નિર્ણય કરવામાં તું ઉપયોગ નથી લગાવતો એ તારો દોષ છે. પહેલા પણ એ વાત આપણે કરી, એ પ્રમાણે તું એ નિર્ણય તો કરી શકે છે. પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં સમ્યક્ત્વ આદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. તત્વનો નિર્ણય તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વાર્થ સૂત્રનું એ બીજું સૂત્ર. તત્વની શ્રદ્ધા, કેવી શ્રદ્ધા? પદાર્થો જેમ છે તેમ, જેવું તીર્થંકર ભગવાન, જિનેશ્વર ભગવાન, કેવળી ભગવાન ના જ્ઞાનમાં આવ્યું છે એ જ પ્રમાણે એની શ્રદ્ધા કરવા માટે થઈને તું એવો જ નિર્ણય લેવા માટે થઈને પુરુષાર્થ કર. ખરેખર જગતના બધા જ પદાર્થો, 6 પ્રકારના પદાર્થો આમ જ છે. જીવ જીવ સ્વરૂપે જ છે, જીવ અજીવ સ્વરૂપે થતો જ નથી. એ વાતનો ખૂબ 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 વિચાર કર અને એમ જ નિર્ણય કર, અને પછી તારી જાતે તું એવું મનોમંથન શરૂ કર કે હું જીવ ભગવાન આત્મા છું અને એની સાથે કેટલા પદાર્થો અજીવ તરીકે રહ્યા છે અને મને ક્યાં ક્યાં મારા એ સંયોગમાં આવ્યા છે, એમ તું જાતે નક્કી કર. અને એ બધા પદાર્થો ખરેખર પ્રભુએ કહ્યું એમ મને સ્પર્શતા નથી કે હું એમને નથી સ્પર્શતો, એ આખી પ્રક્રિયા તું જાતે કરીશ તો તને જે નિર્ણય થશે એ નિર્ણયને કોઈ બદલી નહીં શકે. તને પછી સાચો નિર્ણય થઈ જશે, કોઈના કહેવાથી નહીં. તું જાતે એનો ઉદ્યમ કર, તું જાતે એનો પ્રયત્ન કર, મહેનત કર. પ્રભુ તને આટલું અત્યારે જ્ઞાન મળ્યું છે એ દ્વારા પ્રભુ તું એનો નિર્ણય કર કે ખરેખર પ્રભુએ કહ્યું એમ આ પૂતગળનું હું કંઈ કરી નથી શકતો, આ શરીરનું હું નથી કરી શકતો. પછી તારી જાતને જ પ્રશ્ન પૂછ અને એના જવાબો તું પાછો શોધ. માર્ગદર્શકની જરૂર પડે તો એની મદદ લઈ શકે છે, શાસ્ત્રની મદદ લઈ શકે છે. કૃપાળુદેવ અને ગુરુદેવના વચનામૃતો, બેનશ્રી બેનના વચનામૃતો છે, એના આધાર તું લઈ શકે છે. અને પણ છેવટે નિર્ણય તારે જાતે કરવાનો છે કે ખરેખર આમ જ છે, આ જગતનું આવું જ સ્વરૂપ છે, આ જ તત્વનો નિર્ણય છે, જેમ છે તેમ તત્વનો નિર્ણય. એવો નિર્ણય તું લઈશ, એ તત્વનો નિર્ણય છે, એ જ મોક્ષનો ઉપાય છે. તત્વાર્થ શ્રદ્ધાનામ મોક્ષ માર્ગ. એટલે અહીંયા પંડિતજી એમ કે છે કે એ નિર્ણય જો તું કરીશ તો પછી તને એ મોક્ષનો ઉપાય બને છે. શું કહે છે કે પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતા, સ્વયં જ મોહનો અભાવ થતાં સમ્યક્ત્વ આદિ રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. દરેક સમયે જે વાંચ્યું, વિચાર્યું, અભ્યાસ કર્યો એમાંથી એક જ વાત તરફ જા કે હું આત્મા અને આ બીજું બધું જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એનો શું સંબંધ છે. બસ એક વાત ઉપર જ તું લાગી જા અને તને પોતાને એમ જણાશે પ્રભુ કે ના, આ બધું જુદું જ છે, ખરેખર જુદું છે, એ ભિન્ન છે, એવું ધારણા જ્ઞાન સુધી તું પહોંચી શકે. અવગ્રહ ઈયા આવાય અને ધારણા, આપણે ચાર રીતે કરીએ છીએ ને, તેમાં તર્ક વિતર્ક બધા સવાલ જવાબ બધું કરી અને છેવટે તું એ નિર્ણય ઉપર આવે, એ ધારણા જ્ઞાન સુધી પહોંચી જા. એટલું પહોંચી જઈશ પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તને કોઈ ફેરવી શકનાર નથી. પછી નિર્વિકલ્પ ધ્યાનમાં તને જે તે નિર્ણયો લીધા છે, જે તે ધારણા જ્ઞાન સુધી તું પહોંચ્યો છો અને જે નક્કી કર્યું છે, તત્વનો નિર્ણય દ્રવ્ય સૂત્રમાં જેમ આપ્યો છે એ પ્રમાણે લીધો છે, એવો અનુભવ તને નિર્વિકલ્પ ધ્યાનમાં જરૂરથી થશે. પણ તારો પુરુષાર્થ એ તરફ વળવો જોઈએ. એક કલાકનો સ્વાધ્યાય થાય એટલે પુસ્તક બંધ કરી અને ચાલો બગાસું ખાઈએ મોટું અને પછી આપણે ચાલો હવે કામે લાગીએ, મોટાભાગના આમ કરે છે, 50% લોકો આમ કરે છે. જે જોઉં છું એ કહું છું પ્રભુ, એમાં કંઈ અતિશયોક્તિ નથી. 50% લોકો આમ જ કરે છે, ચાલો હવે કામે લાગી, ઓટલું બગાસું ખાય, એટલે જાણે કે કંટાળા ભર્યું કંઈક કામ કર્યું હોય અને હવે કામ કરવાનું છે એ અગત્યનું છે. અરે પ્રભુ, જીવનમાં મુખ્ય કામ આ છે અને એ સિવાય બાકીનો વધ્યા ઘટ્યા સમયમાં જે કંઈ તું બીજી વસ્તુ સંસારની ક્રિયા કરે છે એ કર. કેમ કે તને ઉપલબ્ધિ પ્રાપ્તિ જે થવાની છે એ તો પૂર્વના પુણ્યના ઉદય થવાની જ છે. એટલે મુખ્ય તો આ જ છે. સવારથી રાત સુધી આખો દિવસ જાગતા હોઈએ ત્યાં સુધીમાં એક જ વાત હોય કે હું આત્મા છું, એ વાત ભૂલાવી જ ન જોઈએ. અને બીજું બધું જે છે તો એ વાત યાદ આવી છે તો ચાલો એ થઈ જાય તો થઈ જાય, કરી નાખીએ, રસોઈ કરવાની છે ચાલો ભલે થઈ જાય, થવાની છે તો થઈ જશે, બરાબર છે, એમ લેવું જોઈએ. એની જગ્યાએ કે ચલો મોટું બગાસું ખાઈને કે હવે ચાલો હવે આપણે આ તો મૂકો, હવે રસોઈ પાણી કરીએ. શું ભાઈ, શું તું તું કઈ રીતે વર્તે છે? આટલા સ્વાધ્યાય કર્યા પછી હજી એવી દ્રષ્ટિ? અથવા તો કહેશે કે ચાલો હવે આ બધું મૂકો, હવે સવારનો ટાઈમ છે, આપણે ધંધાની વાત કરીએ, આ તો બધું ચાલ્યા જ કરશે. અરે શું વાત છે, આવું હોય? મુખ્યતા શેની હોય પ્રભુ? આવો જન્મ તને મળ્યો, આવું બધું મળ્યું ને, મુખ્યતા આ જ હોય? આના વિચાર સાથે તું તારા જોબ પર લાગી જાય કે ના આજે આ વાત આવી, એ વાત મારી બરાબર એમ જ છે, ભલે હું જોબ કરું છું, બધું થાય છે, તો ક્રિયાઓ થાય છે તો થાય છે, અને ક્યારેક હું ઈચ્છું એમ થાય છે અને ક્યારેક હું નથી ઈચ્છતો એમ પણ થાય છે, તો એનું કારણ જ કંઈક જુદું છે, એનું કારણ કંઈક જુદું છે. એટલે જે થાય છે તે થાય છે, હું ભગવાન આત્મા એનાથી અલિપ્ત છું, હું હોઈશ કે નહીં હોઈશ છતાં પણ જે ક્રિયાઓ અહીંયા આ બધા પૂતગળ પદાર્થોમાં થવાની છે તે થશે, એ થવાની જ છે. હું શું કરું, આમાં રાગને દ્વેષ કરું છું? એટલે જોબ પણ એ ઉપર એવો વિચાર કરી શકે, કાર્ય પોતાનું એ જોબ પર કરે છે એ વખતે પણ એમાં મનમાં એમ જ હોય કે આ બધા પ્રત્યે મારે શા માટે રાગને દ્વેષ કરવા, કોઈએ મારું આમ કર્યું, કોઈએ તેમ કર્યું, એવું મારે શુકરા લેવું, હું એનાથી જુદો છું, મારે કેટલો સમય આની સાથે ગાળવાનો છે, આ પર્યાયમાં અહીંયા છું ત્યાં સુધી જ એટલો જ સમય ગાળવાનો છે, એમ આખા દિવસની બધી જ ક્રિયાઓમાં હું બધાથી જુદો છું એ ભાવ રાખી અને વર્તવામાં આવશે તો એ આખો દિવસ શુભ ભાવમાં જ રહેશે, એ આખો દિવસ શુભ ભાવમાં જ રહેશે અને તત્વની વાતોને વાગોળ્યા કરશે, એ મોટામાં મોટો એનો પુરુષાર્થ છે. ઉપયોગ એનો સ્થૂળતાથી ભલે બહારમાં ફરતો હોય પણ અંદરમાં પરિણતિ જે છે એ શુદ્ધની પરિણતિ રહેશે. સમ્યક દ્રષ્ટિને તો આવું જ હોય છે, સમ્યક દ્રષ્ટિને એક વખત ઉપયોગ શુદ્ધ થયો, પોતે સમ્યક દ્રષ્ટિ થયો, પછી એ ભલે બહારમાં સ્થૂળતાથી ઉપયોગ ગમે ત્યાં લગાવે, હીરાનો ધંધો કરે, કૃપાળુદેવ કરતા હતા, પણ પરિણતિ કેવી? શુદ્ધ પરિણતિ કે હું ભગવાન આત્મા છું, એ વાત તો વિસરાય જ નહીં, એ વાત વિસરાય નહીં. તો એ વાત કરવાની છે અને એની વાત અહીંયા પંડિતજી કહે છે કે તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયં એવ થશે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. બહુ સુંદર વાત છે. એના પછીનો એક પેરેગ્રાફ છે પણ આપણને સમય ઓછો છે એટલે આપણે નથી લેતા. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્નો હોય તો આપણે લઈએ. આવતી વખતે આ વાતને ફરીથી થોડું આપણે રિવિઝન કરી અને આ એક પેરેગ્રાફ આ પ્રશ્નના જવાબ રૂપે બાકી છે એ આપણે લઈશું. બીજી એક વાત, ગઈ વખતે મેં કંઈક વાત કરી હતી કે મને યાદ અપાવજો, તો મને એ સંબંધી કોઈને વિચાર કર્યા પછી પ્રશ્ન હોય તો પણ આપણે લઈએ. તો આજે આપના સમાધાન માટે અને મને પણ વધારે સમજ પડે એ માટે આપણે કઈ પ્રશ્નનો વિચાર કરવો હોય તો કરીએ. સમવાય સંબંધીની વાત હતી એના વિશે કંઈ વાત હોય, અથવા તો સર્વજ્ઞતા સંબંધીની વાત આપણે કંઈક કરી હતી એના સંબંધી કંઈક પણ વાત હોય તો, પ્રશ્ન હોય તો. પ્રશ્ન નથી તો પછી સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ.
જય જીનેન્દ્ર.